प्रवचन नंबर 160 तारीख 13/8/89 66 मिनट समयसार गाथा 15।
કાળ કેવો હોય છે? અજ્ઞાન ટળે, જ્ઞાન પ્રગટ થાય એવો એક કાળ આવે છે જીવને, ત્યારે એના વિચારમાં મોટું પરિવર્તન થઈ જાય છે, જબરજસ્ત. અને એ પરિવર્તન ને પરિવર્તનમાં આગળ વધતા એને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ અપૂરું વાત જ્ઞાનથી સમજાવે છે. દ્રષ્ટિથી સમજમાં હજી ઊંચી આવે, કેમ કે શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ છે, જ્ઞાન પ્રવિકલ્પ છે. દરેકની પાસે ઉપયોગ લક્ષણ જ્ઞાન પ્રગટ છે. એ જ્ઞાન દ્વારા જ્ઞાનથી આત્મા કેમ પ્રાપ્ત થાય એની જયારે વિધિ બતાવે, ત્યારે અમને દ્રષ્ટિના વિષયથી કરતા બહુ સહેલું, બહુ સરળ લાગે આમાં, કે શું ભૂલ થાય છે અને કેમ ભૂલ જાય છે. એ બે વાત અમે કરશે. અભદ સ્પષ્ટ અનન્યને, અનન્ય જે સવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ તેનું પ્રાથમિક પ્રથમ દેખે. આખા જૈન શાસનનો સાર છે કે આત્માનો અનુભવ કરે છે એ સકલ જૈન શાસનને દેખે છે, જાણે છે. કંઈ પણ એને બાકી જોઈએ જાણવાનું, જેને આત્મા જાણ્યું એને સૌ જાણ્યું. દાતાનો અર્થ જે પુરુષ એટલે આત્મા. આત્માને અભદ સ્પષ્ટ અનન્ય વિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે. કે જે જીન શાસન બાહ્ય દ્રવિશો તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ થવાનું છે. ટીકા જે આ એટલે આત્મા વર્તમાનમાં કર્મના બંધથી રહિત એવો આત્મા છે અત્યારે વર્તમાનમાં, પાંચ ભાવ સ્વરૂપે રહેલો છે. શું નથી ને શું છે તેના છે અબદ્ધ સ્પષ્ટ, કર્મથી બંધાયેલો નથી. અનન્ય એક રૂપ છે, અન્ય અન્ય નથી. નિયત તેમાં વધઘટ થતી નથી. અવિશેષ તેમાં ગુણભેદ નથી. અભેદ સામાન્ય અને અસંયુક્ત રાગથી રહી એવા પાંચ ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કે આવા આત્માનો અનુભવ કરે છે અંતર્માજીને, એ આત્માનો જે અનુભવ છે તે સકલ જીન શાસનનો અનુભવ છે. કારણ કે એને બધું જાણ્યું, કારણ કે જ્ઞાન પોતે આત્મા છે. એ જીન શાસનના બે અર્થ છે, એક દ્રવ્ય સ્વરૂપ જીનવાણી અને એક જ્ઞાનરૂપે ભાવ સ્વરૂપ. જેને અંતરમાં જઈને આત્માને જાણ્યો તેને બાર અંગ જાણી લીધા, અને જેને અંતરમાં જઈને આત્માને જાણ્યો તેને શુદ્ધજ્ઞાન પણ જાણી લીધું. આત્મા તો જાણ્યો પણ બીજી બે ચીજ જાણી, એક આત્માને જાણતા એણે દ્રવ્ય શુદ્ધ પણ જાણ્યું અને ભાવ શુદ્ધ પણ જાણ્યું. એક આત્માને જાણતા એને ત્રણેય જાણી લીધું, પોતાનો શુદ્ધ આત્મા જાણ્યો, શુદ્ધાત્માને બતાવનારા ચાર અણુઓ જીનવાણી દ્રવ્ય શુદ્ધ એને જાણી લીધું, અને શુદ્ધ જ્ઞાન કેવું હોય, આત્માનું જ્ઞાન કેવું હોય, શુદ્ધ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એ કેવું હોય એ પણ એને જાણ્યું. એક સમયમાં ત્રણ પ્રકારને જાણી લીધા એવું જ્ઞાન છે. જ્ઞાન એક પ્રકારનું, એના વિષય ત્રણ, આત્માને પણ જાણ્યો, શુદ્ધ જ્ઞાનને પણ જાણ્યો, આત્માને જાણ્યો, અને આત્માને જેણે જાણ્યો એને પણ જાણ્યો. આત્માને જાણ્યો અને આત્માને જાણનાર જે શુદ્ધ જ્ઞાન એને પણ જાણ્યું, અને જીનવાણીને પણ એને જાણ્યું. તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. તો વિશેષ આવે ને, કારણ કે હવે એને આ ત્રણ જાણ્યું, કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. શુદ્ધ જ્ઞાન અને આત્મા કોઈ જુદી ચીજ નથી. જેમ કે દ્રષ્ટાંત, જેને અગ્નિને જાણ્યું એણે ઉષ્ણતાને પણ જાણ્યું, જેણે શીતલ પાણીને જાણ્યું એને શીતલતાને પણ જાણ્યું, જેણે આત્માને જાણ્યું એને જ્ઞાનને પણ જાણ્યું. આત્માને જાણે અને જ્ઞાનને ન જાણે એમ ન બને, અને જ્ઞાનને જાણે અને આત્માને ન જાણે એમ પણ ન બને. અગ્નિને જાણે તે ઉષ્ણતાને જાણે, અને ઉષ્ણતાને જાણે તે અગ્નિને પણ જાણે, કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. શુદ્ધ જ્ઞાનની પર્યાય હવે પર્યાય નથી, એ અભેદપણે એને આત્મા કહેવાય. શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે, કેમ કે શુદ્ધ જ્ઞાન આત્માથી અભિન્ન છે, કદાચિત. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ તે જ્ઞાનની અનુભૂતિ, અને જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ. અગ્નિનો અનુભવ તે ઉષ્ણતાનો અનુભવ, અને ઉષ્ણતાનો અનુભવ તે અગ્નિનો જ અનુભવ છે. ઉષ્ણતા કોઈ અગ્નિથી જુદી પદાર્થ નથી. આ પ્રકારે આત્માનો અનુભવ થઈ અને સકલ જીવ શાસનને જાણે છે. હવે એને જેને આત્માને જાણ્યો એણે કઈ એવી પ્રકારની ક્રિયા કરી કે જેથી આત્મા જાણવામાં આવ્યો, એની પ્રોસેસ શું છે, આત્માનો અનુભવ કરવાની પ્રોસેસ શું છે, અજ્ઞાની જ્ઞાની કેમ થઈ જાય છે, અજ્ઞાન ટળી જાય અને જ્ઞાન કેમ પ્રગટ થાય, એની વિધિ શું એણે એવું કર્યું કે જેથી કરીને એને આત્માને જાણી લીધો, એની રીત બતાવે છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્ય જ્ઞાન અને એનો આવિર્ભાવ, પેલા સામાન્યનો અર્થ થયો. સામાન્ય જ્ઞાન કોને કહેવાય કે જે જ્ઞાનને પરજ્ઞાનનો સંબંધ છૂટી જાય. હોય ખરો પૂર્વે અનુભવના કાળે પરજ્ઞાનનો સંબંધ છૂટી જાય, એટલે પરજ્ઞાનને જાણવાનું સર્વથાપન થઈ જાય, એને સામાન્ય જ્ઞાન કહેવાય. અને આવિર્ભાવ એટલે પ્રગટતા, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટ. પરજ્ઞાનના સંબંધોનું જે જ્ઞાન અનાદિકાળનું હતું તેનો તિરોભાવ થયો, જ્ઞેયનો સંબંધ જ્ઞાને છોડી દીધો એટલે ઇન્દ્રિય જ્ઞાને છોડી દીધો. ઇન્દ્રિય જ્ઞાન પરજ્ઞેયની સન્મુખ થઈને જે પરજ્ઞેયને જાણતું હતું એ પરજ્ઞેયથી વિમુખ થઈ ગયું. સ્વભાવને સન્મુખ આવ્યું જ્ઞાન. તો એ જ્ઞાનમાં બે ભાવ પ્રગટ થયા, એક વ્યય અને એક ઉત્પાદ. પેલા ઉત્પાદની વાત કરી કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. ઉત્પાદ જ્યારે થાય છે ત્યારે પેલો વ્યય થાય છે. વ્યયપૂર્વક ઉત્પાદ ન લખતા ઉત્પાદપૂર્વક વ્યય થયો એમ લખ્યું. પેલો ઉત્પાદ લીધો બરાબર. સામાન્યનો આવિર્ભાવ જ્યારે થયો ત્યારે અજ્ઞાન ટળી ગયું એમ. ત્યારે વિશેષ ન્યાકાર જ્ઞાનનો તિરોભાવ, વિશેષ ન્યાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન પ્રગટ થાય એને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે, એટલે અજ્ઞાન કહેવામાં આવે છે. અને એનો તિરોભાવ થયો પણ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનના વ્યાપાર અટકી જાય છે. પર જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન, અને જ્ઞાયકને સન્મુખ થઈને જે જ્ઞાન જાણે તેને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય, અને એને સામાન્યનો આવિર્ભાવ કહેવાય. જ્ઞેયની સન્મુખ થઈને જ્ઞાન જાણે એને વિશે જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો છે. અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. સર્વથા જ્ઞેયને જાણવાનું મન થાય છે અને આત્માની સન્મુખ જ્ઞાન થાય છે ત્યારે સામાન્યનો આવિર્ભાવ થયો, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું અને ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય ન થયો, મોહનો ક્ષય થયો. મિથ્યાત્વનો તો ક્ષય થઈ ગયો પણ ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય ન થયો. ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર થોડીક વાર ક્ષણભર અંતર્મુખ અટકી ગયો અને ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય છે. જે ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગાત્મક હતું જ્યારે પરજ્ઞેયને પ્રસિદ્ધ કરતું હતું અને જેને જાણે એમાં આત્મબુદ્ધિ કરતું હતું, મોહ ઉત્પન્ન કરતું હતું, એ ઇન્દ્રિય જ્ઞાન થોડીક વાર રોકાઈ જાય છે. ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ પણ ક્ષોભસમૂહ છે. એનો ક્ષય પણ ન થાય, ઉપશમ પણ ન થાય. મોહનો ઉપશમ પણ થાય અને ક્ષય પણ થાય. પણ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપશમ પણ ન હોય અને ક્ષય પણ ન હોય. પણ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ વ્યાપાર અટકી જાય, પરજ્ઞેયને જાણવાનું એને જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ ઢાંકી દીધું, ઇન્દ્રિય જ્ઞાનને ઢાંકી દીધું. ઇન્દ્રિય જ્ઞાન વ્યાપાર બંધ થઈ ગયો અને આવિર્ભાવ થયો સામાન્ય જ્ઞાનનો. વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવથી હવે આ સ્થિતિ થઈ ત્યારે એને અનુભવ શેનો થયો? સામાન્યનો આવિર્ભાવ થયો, વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થયો ત્યારે એને અનુભવ કેવો થયો? એમ એકલા જ્ઞાનનો થયો કે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ થયો? જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેય એટલે આ જે છે જ્ઞેય એ તો નિમિત્ત રૂપે પૃથક છે, પણ આના લક્ષ્યે જે ઇન્દ્રિય જ્ઞાન થાય એને પણ જ્ઞેય કહેવાય, અને આત્માના લક્ષ્ય એ પ્રગટ થાય એનું નામ જ્ઞાન. આવી પરિસ્થિતિ થઈ ત્યારે જ્ઞાન અને જ્ઞેય મિશ્રણ રૂપે અનુભવ આવ્યો કે એકલા જ્ઞાનનું વેદન આવ્યું? તો એ બતાવે છે, એનો ખુલાસો કરે છે. આમ જ્યારે આવિર્ભાવની તિરોભાવ થયા ત્યારે જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જ્ઞાન માત્ર શબ્દ એમ છે કે ઇન્દ્રિય જ્ઞાનથી જુદું પડેલું જ્ઞાન. જ્યારે ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન જુદું પડે ત્યારે મોહથી તો જુદું પડે પડે ને, પડે કેમ કે મોહનું નામ તો જ્ઞાન જ નહોતું, એ તો જળ ને અચેતન હતું પ્યોર, એટલે એનો તો કંઈ આમાં પ્રવેશ નહીં. જ્યારે જ્ઞાન માત્રનો એટલે કે અતિન્દ્રિય જ્ઞાન માત્રનો એટલે અનાકુળ આનંદનો જ માત્ર અનુભવ આવે છે. જ્ઞાન માત્ર શબ્દ કહીને જ્ઞેયનો જરા પણ અનુભવ સ્વાદ આવતો નથી. જ્ઞેય એટલે જ્ઞેયના સંબંધથી થયેલું જે જ્ઞાન, એ બે જ્ઞેય છે. અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવે, પણ ઇન્દ્રિય જ્ઞાનના જે વિષયો રોટલા દાળ શાક ભાત એનો સ્વાદ ના આવે, એનો અનુભવ ન થાય, નિમિત્તનો અનુભવ ન થાય. અજ્ઞાન દશામાં નૈમિત્તિક ભાવનો અનુભવ થાય, પણ નિમિત્તનો વેદન તો હોઈ શકે નહીં. છ દ્રવ્યને વેદે નહીં અજ્ઞાની, પણ છ દ્રવ્યને જાણનારું જે પ્રારંભિક જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે કે અજ્ઞાન, એને વેદતો તો એ વેદવાનું જાણવાનું બંધ થયું. અહીંયાથી વ્યાવૃત થઈ ગયું જ્ઞાન, પાછું કર્યું અને અંતરમાં આવતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ત્યારે એને જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શાસ્ત્ર વાંચીને અનુમાન કરે એ તો જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે, વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે. શાસ્ત્ર એક, ગાથા એક, પણ એના શબ્દો જુદા જુદા, જુદા જુદા શબ્દો ઉપર એનું જ્ઞાન જાય છે. એ અનેકાકાર જ્ઞાન, એ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. એનો સ્વાદ તો અજ્ઞાની જીવના નાદિકાળથી આવે છે, કે જે આ અબદ સ્પટ અનન્ય નિયત અવિશે એવા શબ્દો છે ને, એ શબ્દો ઉપર ફરતું ફરતું જે જ્ઞાન, એ જ્ઞેયો અનેક છે, તો એના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન પણ અનેકાકાર છે. એવો સ્વાદ અનાદિકાળથી જ્ઞેય લુબ્ધ, જ્ઞેયને જાણવાનો લોલુપી, છ દ્રવ્યને જાણવાનો લોલુપી અજ્ઞાની ગુંડ વિચારના. હવે જ્ઞેયોને જાણવાનું જ્યારે બંધ થાય છે, પર જ્ઞેયોને જાણવાનું ત્યારે જ્ઞાન અંદરમાં આવે છે, ત્યારે એકાકાર જ્ઞાન માત્રનો અનુભવ થાય છે, મિશ્ર અનુભૂતિ નથી. થોડો જ્ઞાનનો અનુભવ અને થોડો જ્ઞેયનો અનુભવ, જ્ઞેય અને જ્ઞાન તદ્દન ભિન્ન ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. એકલા જ્ઞાનનો સ્વાદ આવે છે, જ્ઞાનનો સ્વાદ કયો કે આનંદનો સ્વાદ કયો, એક જ છે. જ્ઞાનની સાથે અવિનાભાવ આનંદ હોય છે, અને અજ્ઞાનીને એકલા જ્ઞેયનો સ્વાદ એટલે દુઃખનો સ્વાદ, ઇન્દ્રિય જ્ઞાનનો સ્વાદ એટલે એકલા દુઃખનું વેદન એને હોય છે. એને જે મિત્ર હોતું નથી એમ આને પણ મિત્ર હોતું નથી. અજ્ઞાનીને થોડો જ્ઞાનનો સ્વાદ ને થોડો જ્ઞેયનો સ્વાદ એમ નથી, થોડો આનંદનો સ્વાદ ને થોડો દુઃખનો સ્વાદ એમ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને મિશ્ર સ્વાદ હોતો નથી. એમ જ્યારે આત્માનો અનુભવ થાય જીવને, ત્યારે એકલા જ્ઞાનનો સ્વાદ આવે છે, મિશ્ર સ્વાદ હોતો નથી. થોડું દુઃખને વેદે ને થોડું આનંદને વેદે એમ નથી. એ તો બધું બહારમાં જાય છે. સકલ જીન શાસનને જાણે છે, દુઃખને જાણે છે, એટલે સકલ જીન શાસનને જાણે છે, આશ્રમના સ્વરૂપને જાણે છે, પણ વેદતું નથી જ્ઞાન. સકલ જીન શાસનમાં નહોતું તો આવી ગયા કે નહીં? મિશ્રસ્વાદ નથી આમાં, આમાં આના અલખેલું છે જ્ઞાન માત્ર શબ્દ. બિલકુલ શાસ્ત્રનું જ્ઞાનનો સ્વાદ અનુભવી જીવને નિર્વિકલ ધ્યાનમાં આવતો નથી, અને સવિકલ દશામાં પણ આવતો નથી. બે જ્ઞાન ચાલુ છે, એકતા થતી. જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આત્મજ્ઞાન અનુભવમાં આવે છે, ઇન્દ્રિય જ્ઞાન અનુભવમાં આવતું નથી. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેય છે, પરજ્ઞેય છે, અને આત્મજ્ઞાન એ સ્વજ્ઞેય છે. આત્મજ્ઞાન એ સ્વજ્ઞેય છે અને ઇન્દ્રિય જ્ઞાન છે એ પરજ્ઞેય છે. એમ જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવ, તો પણ આવી સ્થિતિ જ્ઞાનીને હોય છે. જ્ઞાની થાય ત્યારે આવું થાય છે, અને આવું થયા પછી આવું કાયમ રહ્યા કરે છે. આવું એક વખત થાય જુદાય ઇન્દ્રિય જ્ઞાનની જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન થાય, અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન બે જુદાઈ જાણી એવો અનુભવ થાય, પછી સવિત દશામાં આવે ત્યારે પણ એ જુદાઈ જાણે છે, એને એકતા થતી નથી. જ્ઞાન અને જ્ઞેય બે ભિન્ન ભિન્ન છે એવું ભેદમાં નિરંતર ચાલુ રહે છે. તો પણ જેવો અજ્ઞાની છે, કામ છે પપ્પાનું, કામ છે તો તો રહે ને, કઈ આ બેસી જાય, કાં સાંભળવા બેસી જાય, આત્માની વાત તારે સાંભળવી તો બેસ. તો પણ જેવો અજ્ઞાની છે, અજ્ઞાની એટલે શું કે શાસ્ત્ર જ્ઞાન નથી માટે અજ્ઞાની એમ નહીં, આત્માને જે જાણે નહીં એને અજ્ઞાની કહેવામાં આવે છે. વ્યાકરણ નથી જાણતો માટે અજ્ઞાની એમ નહીં, ક ખ ગ ગ એબીસીડી નથી જાણતો તો માટે અજ્ઞાની એમ નથી. અજ્ઞાની એટલે જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જાણતો નથી, એવી જ્ઞાનની અવસ્થાને પરમાત્મા અજ્ઞાન કહે છે. અજ્ઞાન અને પછી અજ્ઞાની, અજ્ઞાની પર્યાય છે અને અભેદથી તેને અજ્ઞાની કહેવું. અજ્ઞાન તો ક્ષમેની પર્યાય છે, પણ એને અનન્ય ગણીને, વ્યવહારે અનન્ય ગણીને એ જીવને અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. તો પણ જેવો અજ્ઞાની છે જ્ઞેયોમાં આશક્ત છે. જો અજ્ઞાની વ્યાખ્યા કે ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં ચકચોર થઈ ગયો છે, મત થઈ ગયો છે, શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો, એ જ્ઞેયોમાં આશક્ત છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં આશક્ત છે, એના સંબંધે થયેલું જે ઇન્દ્રિય જ્ઞાન એમાં આશક્ત છે, રત છે, મોહિત છે, મૂર્છિત છે, એ જ્ઞેયને જ્ઞાન માને છે. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી, એ પર જ્ઞેય છે. શાસ્ત્રનો સ્વાદ તો અજ્ઞાનીને પણ ના આવે, પણ શાસ્ત્ર સન્મુખ થયેલું જે ઇન્દ્રિય જ્ઞાન એનો અજ્ઞાની સ્વાદ લે છે, પણ એકલા જ્ઞાનનો સ્વાદ લેતો નથી. માટે જ્ઞેયોમાં આશક્ત છે, જ્ઞેયોનો ભૂલાતા નથી. શું કહ્યું? અજ્ઞાની છે તે જ્ઞેયોમાં આશક્ત છે, લીન છે, રથ છે, એને પોતાનું સ્વરૂપ માને છે. ઇન્દ્રિય જ્ઞાનનો એક જ્ઞાતા નથી, નાયકનો જ્ઞાતા થાય, ઇન્દ્રિય જ્ઞાન એ પણ જાણે, પછી એ જ્ઞેય પણ જાણે, એ જાણ્યા સિવાય એ જ્ઞેય પણ ન જાણી શકે. નિયમ જ્ઞેયોમાં આશક્ત છે, લુપ્તા, મને શાસ્ત્ર જ્ઞાનનો એટલો ઉગાડ થઈ ગયો છે, હવે તો મારો મોક્ષ થઈ ગયો છે. અલા, પણ જ્ઞાન પ્રગટ જ થયું નથી ને, જ્ઞાન વધ્યું જ નથી ને, પ્રગટ થાય તો વધે ને, એ તો જ્ઞેયનો ઢગલો થયો ને, પૈસાનો ઢગલો થાય તો કંઈ સુખ નથી. એમ શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડનો ઢગલો ઢેર થાય તો આત્માને કંઈ સુખ નથી, કેમ કે જ્ઞાન નથી, એ કોઈ આકુળતાને ઉત્પન્ન કરનાર. ઇન્દ્રિય જ્ઞાનમાં વિકલ્પની જાળ, આ નહીંથી આમ ને, આ નહીંથી આમ ને, આ નિષેધથી આમ ને, પ્રમાણથી આમ, એ જ્ઞાન નથી, એ દુઃખદાયક અજ્ઞાન છે, એમાં આશક્ત છે. જ્ઞેયનો લોલુપી છે, જ્ઞેયોમાં આશક્ત છે, રાગી છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. જે જ્ઞેયોમાં આશક્ત છે તેને તે સ્વાદમાં આવતું નથી. તે એટલે એકલું જ્ઞાન, જ્ઞેયથી જુદું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી જુદું અતિન્દ્રિય જ્ઞાન, કે જેમાં આનંદનું વેદન આવે તે એને સ્વાદમાં આવતું નથી, અનુભવમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવ્યું છે. હવે આ જે વાત કરી એ તો જગતના જીવોને બહુ હાર્ડ લાગે, અઘરી લાગે, આવિર્ભાવને, તિરોભાવને, જ્ઞેય માત્રનો અનુભવ અજ્ઞાનીને, જ્ઞાનીને જ્ઞાન માત્રનો અનુભવ, કોને એકલું જ્ઞેયનો અનુભવ અને એકલો જ્ઞાનનો અનુભવ, કોને મિશ્રણીને અને મિશ્રણીને, એ જે બધી વાત કરી તો હવે એને કંઈક છેલ્લું કરીને દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને એ દ્રષ્ટાંત એવું છે કે રોજ અનુભવે છે, રોજ દાળ શાક ખાય એમાં મીઠું હોય, સાંજે ખીરડી ખાતો હોય તો મીઠું હોય, પુડલા ભજીયા ઢોકરા કચોરી પણ મીઠું તો હોય જ ને, મીઠા વગરની કોઈ પદાર્થ ન હોય તો એ ખાય છે એને અનુભવે છે, એવું સામાન્ય દ્રષ્ટાંત આપીને આત્માને જુદો બતાવે છે. જેમ અનેક તરહના શાક આદિ ભોજનોના લાડવા આદિ એમ ન લેખું, કેમ કે લાડવામાં મીઠું ન હોય, લાડવામાં તો સાકર હોય, અહીં તો મીઠાનો દ્રષ્ટાંત આપવો છે એટલે મીઠાનો નિમિત્ત હોય. શાક પોતે મીઠું નથી, ખીચડી પોતે મીઠું નથી, મીઠું જુદું ને શાક જુદું, મીઠાનો ખારપનો દ્રષ્ટાંત આપે છે. સ્વીટ નહીં, ખારપ, મીઠું ખારું હોય. અનેક તરહના શાક આદિ માટે શાક લેખું, શાકમાં ગળપણ ન હોય, શાકમાં નિમક હોય, શાક આદિ એટલે વિગેરે વિગેરે, પૂરી ભજીયા આદિ વિગેરે, ભોજનોના સંબંધથી ઉપજે, શાકના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ શું કહે છે કે જે શાકનો લોલુપી છે, ઊંધિયું બનાવ્યું હોય, ઊંધિયું આજે બહુ સારું બન્યું, તો ઊંધિયામાં જરા મીઠું વધારે પડી ગયું હોય તો ઊંધિયું ખારું, ખીચડી ખારી થઈ ગઈ, ખીચડી ખારી નથી, ઊંધિયું શાક ખારું નથી, ખારક તો મીઠાની છે, પણ એ મીઠું શાકના સંબંધથી એ મીઠું અનેકાકારું દેખાય છે. શાક ખારું, દાળ ખારી, ભજીયા ખારા, એમ મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું એમ ન બોલે, એમ બોલાય નહીં ને, કેમ કે એનો સંબંધ મીઠા એ પદાર્થનો, જુદા જુદા પદાર્થનો સંબંધ છે. એ શાક ખારું કે દાળ ખારી થઈ ગયા એમ કોઈ નક્કી, ખીચડી ખારી, દાળ ખારી, શાક ખારું, એ ખારકનો સંબંધ પદાર્થની આરે થતા એ એકાકાર છે. લવણ ખારું 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 ખારું, સર્વ સંયોગમાં પણ સંયોગથી રહી નિરપેક્ષ એકનું ખારક એમાં એ વખતે રહેલી જ છે, નિરપેક્ષપણે જ રહેલું છે, પણ જેને શાકથી જુદું ખારું છે એનો સ્વાદ આવતો નથી લોલુપીને, એટલે શાક અને મીઠું સ્વભાવથી જુદા હોવા છતાં શાક અને મીઠું બે એક લાગે છે, કે જુદું જુદું બે, તેથી એને એકલા મીઠાનો, એકાકાર મીઠાનો સ્વાદ નથી આવતો. અનેકાકાર સ્વાદ તો મીઠાનો જ આવે છે, કારેલાનો નહીં, દૂધીનો નહીં, ખીચડીનો નહીં, સ્વાદ તો આમાં ખૂબી છે. આમાં જ્ઞાનીને પણ મીઠાનો સ્વાદ આવે છે અને અજ્ઞાનીને પણ મીઠાનો સ્વાદ આવે છે, ખરાબનો ધ્યાન રાખો. આવે છે તો બધાને ખારપનો સ્વાદ, પણ ખારપના બે પ્રકાર પાડે છે. એક ખારપ શાકના સંબંધ વાળો અને એક ખારપ શાકના સંબંધ રહિત, સાથી સહિત હોય ત્યારે રહી છે, એમાંથી મીઠાને જુદું પાડવાની જરૂર નથી. ખીચડી બે ખાતા હો નાની ને અન્ન, એકને એમ લાગે કે મીઠું ખાવું છે, બીજાને એમ લાગે ખીચડી ખાવી છે. તો એકને ખીચડી ખારી લાગે છે ત્યારે ખીચડીનો સ્વાદ નથી લેતો, ખીચડીના સંબંધવાળું જે મીઠું એનો સ્વાદ લે છે. અને જ્ઞાની ખીચડીના સંબંધ રહી ખીચડીમાં મળેલું છે ત્યારે અણમળેલું રહેલું છે. ખીચડીની સાથે મળેલું હોવા છતાં સર્વથા મળેલું નથી મીઠું. મીઠાનું લક્ષણ ખારક છે અને ખીચડીનું લક્ષણ જુદું છે. ચોખા ને મગ ની દાળ જુદું છે ને, તો ઈ કે છે કે મીઠાનો જે સ્વાદ દે છે અન્નાની, એટલે કે આહારનો લોલો કે અન્નાની એ મીઠાનો સ્વાદ દે છે, પણ ઉના સંબંધવાળું મીઠું એટલે સાપેક્ષ મીઠાનો સ્વાદ અજ્ઞાની લીએ છે. અને જ્ઞાની સાપથી નિરપેક્ષ જુદું મીઠું એના લક્ષણ ભેદે ભેદ છે, એટલે એને જુદું પાડીને એક સાપનો સ્વાદ દે છે. એકાકાર લવણનો સ્વાદ એ સામાન્ય લવણનો આવિર્ભાવ, અને પરના સંબંધવાળું જે લવણ એ અનેકાકાર એ વિશેષનો આવિર્ભાવ. વિશેષનું એટલે પરના સંબંધવાળું ભેદરૂપ અનેકાકાર થયેલું મીઠું. અનેકાકાર થતું નથી, એકાકાર પૂરું છોડતું નથી. મીઠું તો એકાકાર જ છે, અનેકાકાર થયું જ નથી. પણ જેને એકાકાર તિરભૂત થઈ જાય છે એને મીઠું અનેકાકાર લાગે છે, પ્રતિભાસે છે. અને વિશેષનો પ્રતિભાસ થાય છે અનેકાકાર પરના સંબંધો. દરેક વખતે મીઠું તો એકાકાર છે, મીઠું અને શાક મળેલા દેખાય છે પણ અણ મળતા રહ્યા છે, મળેલા નથી એ વાત. હજી આ દ્રષ્ટાંત પણ સમજવું કઠણ પડે છે, જલ્દી દ્રષ્ટાંત પણ સમજવું કઠણ પડે છે. દ્રષ્ટાંત તો સમજાશે તો સિદ્ધાંત એકદમ સમજવું જરૂર પડશે. અનેક તરેના શાક આદિ ભોજનના સંબંધથી ઉજ્જેલ સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું તિરોભાવ અને આવિર્ભાવ તો લવણ જ થાય છે. શાક આવિર્ભાવ થાય ને શાક તિરોભાવ એમ નથી. આવિર્ભાવ એટલે પ્રગટ, કાં તો શાકના સંબંધવાળો મીઠું અનેકાકાર, અને કાં શાકના સંબંધ રહી એકાકાર મીઠું. સ્વાદ તો મીઠાનો જ આવે છે, નાની કે અજ્ઞાની એકને અનેકાકાર મીઠું સંબંધવાળું ભાસે છે, અને એકને વ્યવચ્છેદ કરીને એકલા ખારું 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 તે મીઠું, ખીચડી તે ખારી નહીં એમ. લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવ તે અનુભવમાં આવતું છે. સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. લોલુપી થઈ ગયો શાકનો ખોરાકનો વૃદ્ધિ થઈ ગયો એકદમ, એને આ ખારક અને શાક જુદું છે એવું એને વિવેક જાગતો નથી. પણ આવે છે પણ અન્યના સંબંધ રહીત પણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ. શાકના સંબંધથી રહી તેમને ખારાપ લક્ષણથી એને લક્ષમાં લઈએ તો એને સામાન્યનો આવિર્ભાવ થયો, એટલે મીઠું 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 તે ખારું આ રીતે મીઠું એમ જ એને ભાઈકા કરે છે. તો એને સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી એટલે પરના સંબંધવાળું જે ખારક એને ભેજ્ઞાન કરી લીધું કે ખીચડી ખારી નથી પણ મીઠું ખારું છે. ખીચડી તો જેવી છે એવી તેવી છે, આહાર તો જેવો છે તેવો છે, આહાર તો જેવો છે દાળ શાક ભજીયા તો જેવા છે એવા છે, પણ એટલું મીઠું જ ખારું છે એમ. એવું જયારે કરે છે ત્યારે સામાન્ય લવણનો આવિર્ભાવ વિશેષ લવણનો તિરોભાવ થાય છે, એટલે ગ્રધિ વૈગી એને સ્વાદ એકલો ખારકનો આવ્યો, એકલો જ્ઞાન માત્રનો અનુભવ આવશે એમ. નહીં વિશિષ્ટ નહીં, નહીંના સંબંધવાળું જ્ઞાન નહીં. બહુ સારી દાખા છે, ઊંચામાં ઊંચી દાખા છે. આમાં તો ગુરુદેવે ત્યાં સુધી કહ્યું કે તું જ્ઞેયને જાણવાનો સરળતાભાવ કરી દે, આંધળો થઈ જાય એકવાર દેવ ગુરુ શાસ્ત્રને જાણવાનું બંધ કરી દે, સમયસારની 15મી ગાથા જાણવાનું બંધ કરી દે એમ કે છે. આંધળો થઈ જાય તો તને આત્માનો અનુભવ થશે. જ્યાં સુધી તારું લક્ષ આમ સર ઉપર છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થશે, નતિનું જ્ઞાન તિરોગત થશે. સમયે સમયે આવિર્ભાવ અને તિરોભાવ સમયે સમયે થઈ ગયું છે. જેનો આવિર્ભાવ થયો છે એનો તિરોભાવ કરનાર, અને જેનો તિરોભાવ થયો છે એને આવિર્ભાવ કર, એનું નામ આત્માનો અનુભવ છે. બંને જાણવાનું સરળતા બંધ જયારે કરે છે જીવ ત્યારે જ્ઞાન જ્ઞેથી વ્યાવળ પાછું ફરી અને આત્મામાં આવે છે, અનુભવ થાય છે. બીજો કોઈ ઉપાય છે? એકવાર પરને જાણવાનું સરળતા બંધ કરી દે પછી પર જણાય છે, પણ પર નહીં જણાય, પર સંબંધેનું જ્ઞાન જણાશે. ખરેખર પર નહીં જણાય, પર સંબંધેનું જ્ઞાન જણાશે. તો ઉપચારથી પરને જાણે છે એ ઉપચાર આવશે. હા હા, પણ અન્યના સંબંધ રહીતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપી ગ્રધિને આવતો નથી. વળી પરમાર્થી જોવામાં આવે તો હવે એક વિષય બદલાવે છે. એક વાર શાકથી જુદું પડી અને એકલા મીઠાનો સ્વાદ લઈ લો, એ મીઠું તે જ ખારું છે, શાક ખારું નથી, મીઠું ખારું છે. પછી એ ખોરાકના મિશ્રિત એને મીઠાનો અનુભવ તો રહ્યા કરે છે, એમાંથી જુદું પાડતો નથી, તો પણ જુદું ગણાયા કરે છે. કેવી રીતે? વળી પરમાર્થથી જોવામાં આવે તો, પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર પ્રવણ છે, એટલે પદાર્થની સાથે મળેલું સંબંધવાળું જે કારક છે એ આવિર્ભાવ લવણ છે. એટલે પરના સંબંધવાળું ખારપ આવે છે તે લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. લવણ તો તેનું તે છે, જ્યારે લવણનો શાકાથી સંબંધથી જોતો હતો ત્યારે વિશેષનો આવિર્ભાવ થતો હતો અને સામાન્યનો તિરોભાવ. પછી એમાં ભેદજ્ઞાન કરીને લક્ષણ ભેદે ભેદ કરી અને ખારું તે મીઠું ને મીઠું તે ખારું છે એમ જે અનુભવમાં આવ્યું, પછી જુદા પાડીને અનુભવ કર્યા પછી એ શાક આદિના સંબંધવાળું જે મીઠું છે જેને વિશેષનો આવિર્ભાવ કહેવાય તે જ સામાન્યનો આવિર્ભાવ છે. કેમ કે એ વખતે મીઠું જ ખારું, મીઠું ખારું, મીઠું ખારું, હવે શાક ખારું એમ એને બિલકુલ આવતું નથી. બહુ વિશેષ સારો છે એમ કે છે. એકવાર તેને પર બ્રેઇનના સંબંધો આવું જે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન ઉત્પન્ન થતું એ આવિર્ભાવ જ્ઞાનનો વિશેષ અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થતો હતો અનાધિકાર. પછી એમાંથી ગુરુ ગયા અને ભેદ જ્ઞાનનું મંત્ર બતાવ્યું કે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી અને પરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે જ્ઞાન નથી ઇન્દ્રિય જ્ઞાન છે. માટે તું પરને પ્રસિદ્ધિ બંધ કરી દે અને આત્માને પ્રસિદ્ધ કરે એવું જ્ઞાન પ્રગટ કર. અનુભવ થયો. હવે અનુભવ થયા પછી પહેલા તો જ્ઞેયને જાણવાનું સર્વથા બંધ કરીને જ્ઞાયકને જાણ્યું ત્યારે તો જ્ઞેય સન્મુખ ઉપયોગ જ નહોતો. પછી અંદરમાં ઉપયોગ ટેકવો નહીં અને બહાર આવ્યો એટલે ઇન્દ્રિય જ્ઞાન પાછું ઉભું થયું. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય નહોતો થયો, દુર્ભાવ થયો. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું. હવે એ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયો જે ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે એ ભાવિન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ બધું એ જ્ઞેયભૂત છે એમ સવિકલ્પ દશામાં નિરંતર રહ્યા કરે છે. એટલે જ્ઞેયનું થતું જ્ઞાન કે આત્માનું જ્ઞાન એ તો જ્ઞાન જ છે, એ તો જ્ઞાનનો જ આવિર્ભાવ છે, એ જ્ઞાનનો જ આવિર્ભાવ છે. પછી વિશેષનો આવિર્ભાવ હોય કે સામાન્યનો આવિર્ભાવ પણ એક જ આવિર્ભાવ જ છે. એમાં પછી આવિર્ભાવને તિરોભાવ કરવાની જરૂર નથી. પરમાર્થી જોવામાં આવે તો જ્ઞેયને જાણનારું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે અને આત્માનું જ્ઞાન પણ આત્માને જાણે છે. જ્ઞેય જણાય છે એ જ્ઞાન પણ આત્માને જ જાણે છે. માટે નિર્વિકલ્પ ધ્યાનમાં કે સવિકલ્પ ધ્યાનમાં એને સમયે સમયે જ્ઞાનનો જ આવિર્ભાવ થાય છે. હવે એ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યારે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવની જરૂર નથી. એનો પણ આવિર્ભાવ, નાનો પણ આવિર્ભાવ. એ આવિર્ભાવ થાય છે ત્યારે પણ હવે તિરોભાવને આવિર્ભાવની જરૂર નથી. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેયભૂત છે અને અતિન્દ્રિય જ્ઞાન સ્વજ્ઞેયભૂત છે એ બેનું જ્ઞાન થાય છે સ્વપ્ર પ્રકાશક. તો પણ એને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ વખતે પણ જ્ઞેયલુપ થતો નથી. એ જુદું જ ઇન્દ્રિય જ્ઞાન ભાષે છે. એ જ્ઞાન ને આ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન બે ભેદ કરતો નથી. ઇન્દ્રિય જ્ઞાનને પણ જ્ઞેય પણ જાણે છે પર નહીં પણે અને જ્ઞાયકને પણ સૌ નહીં પણ જાણે છે એવું જ્ઞાન પ્રગટ થઈ જાય. વિશેષ જ્ઞાકાર ઇદરા ઓલિયા કરતા સૂક્ષ્મ છે વધારે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક છે. પછી આ વાંચો, જો કુછ ઝલકતા જ્ઞાન મેં વ જ્ઞેય નહીં. બસ જ્ઞેયો ઝલકે છે જ્ઞાનમાં પણ એ વખતે જ્ઞાનનો જ અનુભવ છે, જ્ઞેયનો અનુભવ નથી. એને એ જ્ઞાન થઈ ગયા પછી જ્ઞાનનો અનુભવ હોય અને જ્ઞેયનો અનુભવ ન હોય, એકલા જ્ઞાનનો જ અનુભવ હોય, એ જ્ઞાનમાં સ્વ પણ પ્રતિભાસે અને પરપદાર્થ પણ પ્રતિભાસે છે. ભલે પ્રતિભાસે તો પણ હું તો જ્ઞાનમય આત્મા છું, હું જ્ઞેયમય થયો નથી. જ્ઞાન જ્ઞેયગત નથી અને જ્ઞેય જ્ઞાનગત થતું નથી. જ્ઞાનમાં જ્ઞેયો આવતા નથી અને જ્ઞેયમાં જ્ઞાન જતું નથી, જુદે જુદું છે. એમ પરમાર્થથી પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો સર્વ અવસ્થામાં જ્ઞાનનો જ અનુભવ છે. વિશેષ જ્ઞાનકાર જ્ઞાન થાય કે સામાન્યનો આવિર્ભાવ, બેનો આવિર્ભાવ જ છે. પછી જો અમે તિરોભાવનો આવિર્ભાવ નથી લીધો. પરમાર્થથી જોવામાં આવે તો જે જ્ઞાન વિશેષ જ્ઞાકારનો આવિર્ભાવ થાય છે તે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ છે. સ્વપ્ર પ્રકાશક થઈ ગયું ને, સ્વપ્ર પ્રકાશક જ્ઞાનની એક પર્યાય છે. એમાં પરે જણાય અને સ્વ જણાય છે એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે અને જ્ઞાનની પર્યાય જણાય છે. અતિન્દ્રિય જ્ઞાન બોલાને ત્રણેય જુદું પાડી દીધું. ભાવિન્દ્રી એના વિષયો એ ત્રણેય જુદું પર જ્ઞેયમાં જાય અને આ સ્વ જ્ઞેયમાં આવે છે. અતિન્દ્રિય જ્ઞાનમાં જ ભેદ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય એમાં બે જણાય, ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી માટે એમાં બે ન જણાય, એમાં એક જ જણાય, એની તાકાત નથી, ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી. સ્વપર પ્રકાશક શક્તિ એમાં નથી. સ્વપરનો પ્રતિભાસ ભલે અજ્ઞાનની થાય એ જુદો વિષય, આ જુદો વિષય. એમાં બે જણાય, એવા જ્ઞાનમાં બે જણાય, પણ જેમાં નાયક ન જણાય ઇન્દ્રિય જ્ઞાનમાં એમાં આત્મા પણ ન જણાય અને પર પણ ન જણાય, તો અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાનમાં સ્વપર પ્રકાશક નથી, જ્ઞાનમાં સ્વપર પ્રકાશક છે. હા, સવિકલ્પ દશામાં આવ્યા અજ્ઞાની, પછી જ્ઞેયની સન્મુખ જ્ઞાન થતું જ નથી. જ્ઞાયકની સન્મુખ રહ્યા કરે છે અને જ્ઞેયો જણાયા કરે છે, સમજી ગયા. હવે જ્ઞેયો જે જણાય છે એને જ્ઞાનમાં, એને જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કહેવાય, છતાં સામાન્યનો આવિર્ભાવ તો ચાલુ જ છે. એમ સામાન્યનો તિરોભાવ તેને જો આવિર્ભાવ થાય તો અજ્ઞાની, અને જો એકલા સામાન્યનો આવિર્ભાવ થઈ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરુભાવ ક્રિયા કરે તો કેવડી થઈ જાય. આ સાધક છે. એમ ખ્યાલ આવ્યો, આ સાધકની વાત કરે, ચોક્રમ જ્ઞાનની. પણ અતિન્દ્રિય જ્ઞાનમાં જ સફર પ્રકાશક સમીચીન છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞપ્તિમાં જે સફર પ્રકાશક કયો એ તો પ્રતિભાસરૂપ છે, એ તો એનું સામર્થ્ય છે, પણ એમાં ભેદના નથી. એને બિલકુલ એને કંઈ ખબર નથી કે આ સ્વનો પ્રતિભાસ છે હું ને પરનો પ્રતિભાસ છે પર, એવું ભેદના તો મેળાઈ ગયું છે. જ્ઞપ્તિમાં બેનો પ્રતિભાસ થાય છે છતાં બેની એકતા પાસે છે, બે જણાય છે બિનબિન માને છે એક, એટલે અજ્ઞાન નહીં, એ જ્ઞપ્તિ ને અજ્ઞાન એ તો નિગોદમય છે. સુધી હું પરને જાણું છું એવું જીવને પક્ષ રહેશે ત્યાં સુધી આત્મા રહે. કેમ કે એક વખત તો એને જ્ઞાતા જ્ઞાનનો તિરોભાવ પૂરો કરું, એક વાર તો પરને જાણવા માટે આંધળો થઈ જા. કે સાહેબ આંધળો થઈ જાઉં કે હા આંધળો થઈ જાઉં, સર્વતા કે સર્વતા ટેપમાં છે, ગુરુદેવ ટેપ અહીંયા રાજકોટમાં ટેપ હતી ને એમાં વાત છે. હું મુંબઈથી આવ્યો છું, મુંબઈ રહેતો ત્યાં, અને મુંબઈથી અહીંયા આવ્યો અત્યારે આ 15મી ગાતા. સ્વપર પ્રકાશકની અંદર શું છે? જ્ઞાનની પર્યાયનું તાકાત સ્વપર પ્રકાશક છે, પણ પર સન્મુખ થાય એ પર પ્રકાશક નથી. પરની સન્મુખ થઈને આ જે પર છે એની સન્મુખ થઈને જ્ઞાન જાણે એનું નામ પરપ્રકાશક નથી. પરની સન્મુખ થયા વિના સ્વને જાણતા જાણતા આ પણ એમાં જણાઈ જાય એનું નામ સ્વપર પ્રકાશક છે. પરની સન્મુખ થઈને જ્ઞાન જાણે એ પરપ્રકાશક નથી, તો અજ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ જ નથી પરની સન્મુખ થવાનો, પરલક્ષ અભાવા. બાહ્ય પદાર્થના આલંબવાનું જ્ઞાન, આલંબનવાળું જ્ઞાન આત્માને નથી. બાહ્ય પદાર્થનું આલંબન લઈને જ્ઞાન થાય એવો આત્માનો જ્ઞાનનો સ્વભાવ નથી. આલંબન લીધા વિના થાય. આના માટે જો તમે કેવડીને આગળ રાખો તો ખ્યાલ આવે કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. તો હું પૂછું છું, લોકાલોકની સન્મુખ છે એનું જ્ઞાન, છતાં લોકાલોકને જાણે જ કે નહીં? જાણે. તો શુદ્ધ જ્ઞાની પર સન્મુખ થઈ અને જાણે કે સસન્મુખ રહેતો પર જણાય, સસન્મુખ રહેતો પર જણાય એનું નામ સ્વપર પ્રકાશક જ્ઞાન છે. પરનું લક્ષ કરીને જે જાણે એ પર પ્રકાશક નથી, એ અજ્ઞાન છે, એ જ્ઞાન નથી. પર પ્રકાશક જ્ઞાન એ જ્ઞાન નથી, પણ એ તો અજ્ઞાની પાસે છે. એકાંત પર પ્રકાશક, એકાંત જેને એકાંત પર પ્રકાશક. અગ્નિની સન્મુખ થઈને જ્ઞાન જાણે એ જ્ઞાન જ નથી. આત્માની સન્મુખ થઈને આત્માને જાણે અને જ્ઞેયની સન્મુખ થયા વિના જ્ઞેય જણાઈ જાય એમના જ્ઞાન. વિશેષનો આવિર્ભાવ થયો એટલે જાણે કે પરની સન્મુખ થઈ ગયું એમ નથી, કેમ કે સાથે સાથે સામાન્યનો આવિર્ભાવ છે. એ આવિર્ભાવ છે એ પરસન્મુખ થવા દેતું નથી, પર જણાય છે પણ પરસન્મુખ થવા દે નહીં. જ્ઞાન ધીરે જ્ઞાન પરસન્મુખ એને થવું હોય તો થવા ન દે. શ્રદ્ધા અંદર બળવાન છે. લોકોને લાગે કે આમ ઘડિયાળ જુએ છે, ઘડિયાળને જોતો નથી. ઘડિયાળ સંબંધે પોતાના જ્ઞાનને જાણે કે જે જ્ઞાન આત્માનું કર્મ છે. એ આત્માનું કર્મ જે થાય જ્ઞાન એમાં તો પરપ્રકાશક છે. પરપ્રકાશક એટલે પરને જાણે એનું નામ પરપ્રકાશક એમ નથી, એ તો અજ્ઞાન છે. પરપ્રકાશક ક્યાં? પરપ્રકાશક નથી તો પરનો કરતા થઈ ગયો. પ્રકાશક ક્યાં રહ્યો? નાનીના જ્ઞાનમાં જ્ઞાતાપણું નથી, કરતાપણું છે. પણ પ્રકાશકપણું નથી, કરતા બુદ્ધિ છે, જ્ઞાતા બુદ્ધિ છે. પણ પ્રકાશક તો વિતરાગી જ્ઞાન છે. સ્વપ્રકાશક અને પરપ્રકાશક, સ્વપટ પ્રકાશક એ જ્ઞાન વિતરાગી જ્ઞાન છે. પરપ્રકાશકમાં પણ પરસન્મુખતા નથી. એટલે કેવું પર પ્રકાશક અને પરની સન્મુખ થઈને પરપ્રકાશક એમ નથી. સ્વપરપ્રકાશક શક્તિ સામર્થ્ય અભેદ એક જ છે. સ્વને જાણે તે સ્વપ્રકાશક અને પરને જાણે તે પરપ્રકાશક, એ બે મળીને સ્વપરપ્રકાશક એમ નથી. જે જ્ઞાન આત્માને જાણે તે સ્વપ્રકાશક અને જે જ્ઞાન પરને જાણે તે પરપ્રકાશક, એ બે ભેગું કરીને સ્વપ્રકાશક એમ નથી. જગો અહીં જીગા છે, જીગા છે, આવતા નથી. અહીં જીગા ઘણી આવતા અજબ ગજબની આ સ્વપ્રકાશકમાં પ્રકાશક શક્તિ મારી આ કઈ વચન ભેદ બ્રહ્મબારી વચન બે સ્વપ્રકાશક અને પરપ્રકાશક બે મળીને સ્વપરપ્રકાશક એમ નથી. સ્વપરપ્રકાશક શક્તિ અમારી આ કઈ વચન ભેદ બ્રહ્મબારી જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી સ્વરૂપા પરરૂપા વાસી, એમાં પરને જાણે તે પરપ્રકાશક અને સ્વને જાણે તે એમ નથી. સ્વને જાણતા પર જણાઈ જાય છે એનું નામ સ્વપ્રકાશક છે. કેવડી ભગવાન કેવળ જ્ઞાન વડે આત્માને જાણતા એમાં લોકો જણાઈ જાય છે એવી કેવળ જ્ઞાનની પર્યાયનું સ્વભાવ સ્વપ્રકાશક છે. એવો 100% શુદ્ધ જ્ઞાનની પર્યાયની તાકાત છે કે સ્વને જાણતા એને પણ લોકો જણાઈ જાય, પરોક્ષપણે પરોક્ષપણે જણાય કોને? પ્રત્યક્ષ જ્ઞાને પરોક્ષ. પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. માય ધવલની અંદર લીધું છે, કેવડી ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે એમ નહી જ્ઞાન પણ પોતાના ને પરના સ્વપરપ્રકાશકની શક્તિથી જણાય છે. બોલો બોલો બોલો.
પ્રત્યક્ષ
જણાય
છે,
પરોક્ષ અને પ્રત્યક્ષમાં એટલો ફેર છે કે જ્ઞાન છે સ્વભાવથી, સ્વભાવથી જ પરોક્ષ છે, સ્વભાવથી જ પરોક્ષ. જો શુદ્ધ જ્ઞાન કેવળીની માફક પ્રત્યક્ષ જાણે તો કેવળ જ્ઞાનને શુદ્ધ જ્ઞાનમાં કંઈ તફાવત રહેતો નથી. કેમ કે કેવળીનું જ્ઞાન તો એના અવિભાગ પ્રતિછેદ સુધી જેમ છે તેમ જાણી લે છે. આ આમ સમૂચે જાણે છે. બીજા જીવને પણ કે બીજા પૂતગલને કે સ્કંદને મેરુપર્વતને જાણે અત્યારે શુદ્ધ જ્ઞાની, પણ કેવડી જાણે એવું મેરુપર્વતને ન જાણી શકે. એની તાકાત કોઈ જુદા પ્રકારની છે. એ સ્વભાવથી જ્ઞાન પ્રત્યક્ષ છે. એ જ્ઞાન સ્વરે ને પરને જાણવા માટે સ્વભાવથી જ પ્રત્યક્ષ છે. એમ શુદ્ધ જ્ઞાન સ્વભાવથી સ્વસંવેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે, પણ પરને જાણવાની અપેક્ષા એ પરોક્ષ છે. પણ કથનચિત પ્રત્યક્ષ પણ કહેવાય. કોઈ વસ્તુના ખ્યાલ એને આવી જાય તો તે અપેક્ષા એ તથા પ્રકારનું પ્રત્યક્ષ છે. કોનું સરળતા પ્રત્યક્ષ છે એવું નહીં, આ કથનચિત પ્રત્યક્ષ છે. એટલો ફેર છે.
હનુમાનને જયારે પરોક્ષ થયું હોય ત્યારે
પ્રત્યક્ષ એનું સકલ પ્રત્યક્ષ છે. એવું જ્ઞાન છે ને સકલ પ્રત્યક્ષ. સૂચના તો જેને જાણે ને એટલું એને પ્રત્યક્ષ કહેવાય. સકલ પ્રત્યક્ષ નથી. સકલ પ્રત્યક્ષ અને વિકલ્પ પ્રત્યક્ષમાં ફેર છે. એમ તો અધિજ્ઞાન ને મનોપરી જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. કેવળ જ્ઞાન જેવું નહીં, એની વાત તો કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાન. એની સાથે અપેક્ષા એ શુદ્ધ જ્ઞાન સરખાવાય. સર્વાંશે સરખા પણ હોય તો શુદ્ધ જ્ઞાન તો કેવળ જ્ઞાન થઈ ગયું. પોતે કેવળ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનમાં તફાવત રિયોની તફાવત છે. શુદ્ધ જ્ઞાની પણ જાણે છે ક્યાં કેવળીનું જ્ઞાન અને ક્યાં મારું જ્ઞાન. ગણધર ભગવાન કહો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજ્યું. તે મર્યાદા રાખીને કેવું જ્ઞાનને કાયમ રાખીને શુદ્ધ જ્ઞાન નાનું છે અલ્પ એને નાના પ્રમાણમાં રાખવું છે. સમ્યક નહીં એને નાના પ્રમાણમાં રાખવું એની સાથે નહીં. સમ્યક નહીં સરખું છે, પણ ઓલું તો છીનભીન કરીને એક એક અવિભાગ પછી છેદને એક એક પ્રદેશને એક એક પ્રદેશને જુદા જાણે. એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશને જુદા જાણે. એક પર્યાયથી બીજા પર્યાયને જુદી જાણે. ભૂત ભવિષ્ય વર્તમાન આ સમુચી જાણે. થઈ ગયો વખત છે. આ 15મી ગાથા બહુ ઊંચી અનુભવ કરવાની ગાથા છે. જ્યાં સુધી ઉપરને જાણે એવો પક્ષ છે ત્યાં સુધી ઉદ્યોગ બહાર છે. ત્યાં સુધી વિશેષ ન્યાયકારનો તિરોભાવ ન થાય. પણ જાણવું જ્યાં બંધ કરી દઈએ મર્યાદિત શક્તિનું સરળતા બંધ કર એની પાઠ પ્રવર્તન સાર જીવધનીનો સાર સારા પરિણામને જાણવાનું સરળતા બંધ કરી દે. રાજાદીને દુઃખને જાણવાનું બંધ કરી દે. એકલા ઉઘાડેલા દ્રવ્યાથી આત્માને જ્ઞાન ગુનો વિશેષ ન્યાયકાર જ્ઞાનનો તિરોભાવ કર્યો. ક્રોધને જાણવાનું જ્ઞાન હતું એ તિરોભાવ થઈ ગયો. ક્રોધને જાણવું બંધ થઈ ગયું અને આત્માને જાણવા આવ્યા એ આવિર્ભાવ થઈ ગયો. એ અનુભવ અનુભવ થયા પછી સામાન્યનો આવિર્ભાવ વિશેષનો આવિર્ભાવ બે ભલે કયો કાંઈ પ્રમાણ પછી એકતા થતી નથી. જ્ઞાયિક નાયકનું જ્ઞાન માત્ર અનુભવ્યા અને જ્ઞેયને જુદું જાણે છે. જ્ઞેયોને જુદું જાણે છે. વેજ્ઞાન કાયમ છે. વેજ્ઞાન કાયમ રાખે. જ્ઞેય અને નાયકની એકતા થતી નથી. જ્ઞેય નાયકનો શંકર દોષ નથી. પરંતુ શંકર દોષ બે પ્રત્યક્ષ છે. પણ પ્રત્યેક પ્રત્યક્ષમાં એ છે.
અતિન્દ્રિય જ્ઞાન એને પોતાનું થવા દેતો નથી. કેમ કે અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માને જાણ્યું અને એ જ્ઞાનમાં એનું સફળ પ્રકાશક પણ પ્રગટ થઈ ગયો એટલે એ પોતાનું થવા દેતો
ન થવા દે જ નહીં. ન થવા દે અતિન્દ્રિય જ્ઞાન
પોતે પર પ્રકાશક પણ પોતે પ્રગટ થઈ ગયો ને પોતાનું.
હા
એટલે એ પ્રસન્નમુખ થવા
ન થાય. કેમ કે પર પ્રકાશક પણ સ્વસન્મુખતામાં પ્રગટ થયું એટલે પ્રસન્મુખ થાય જ નહીં. પ્રસન્મુખ છે એને પણ જણાય. હવે પર ન જણાય તો પ્રસન્મુખ થાય. પર જણાય છે એ માટે પ્રસન્મુખ થતો નથી. જો પર ન જણાય તો પ્રસન્મુખ એને આવવું પડે. પર તો જણાય છે લોકો કે તો પ્રસન્નમુખ થવાનો પ્રશ્ન ક્યાં છે? જો ન જણાય તો પ્રસન્નમુખ થાય. પ્રસન્નમુખ થઈને જાણે છે એને જ્ઞાની પ્રસન્નતાઓ મળશે. જ્ઞાનને જ્ઞાન કહેતા નથી, અને જ્ઞાન જ કહેતા નથી, જ્ઞેયના ખાતામાં ગયું બધું. અતિન્દ્રિય જ્ઞાનને પ્રમુખ થવા દે નહીં. કેમ ન થવા દે? કે પર જણાઈ ગયું છે, પર જણાઈ ગયું છે માટે જાણવા જાતો નથી. અતિન્દ્રિય જ્ઞાનની શક્તિ એવી છે, પર જણાઈ ગઈ. એટલે વિષયને કશાય જીતી લીધો છે. એટલે જ્ઞાતા બુદ્ધિ ગઈ અને કરતા બુદ્ધિ ગઈ. વિષયને જીત્યો એટલે જ્ઞાતા બુદ્ધિ ગઈ. એટલે જ્ઞેયો જણાય પણ જ્ઞાતાની બુદ્ધિ નથી, લોલુપતા નથી જ્ઞેયો જાણવાની, તમના નથી. જણાય છે, જણાય જ છે, બસ જણાય જ છે. એને જાણતા જ્ઞાનને શું ક્યાં થાય? આ પરપ્રકાશકની વ્યાખ્યા જગતને ખબર નથી. પર સન્મુખ થઈને જાણવું એનું નામ પરપ્રકાશક, સ્વસન્મુખ થઈને જાણે એનું નામ સ્વપ્રકાશક. આ સીધી વાત છે, આ સીધી વાત નથી, બહુ આડી છે, ઊંધી છે, વિપરીત છે, 100% વિપરીત છે. સ્વપરપ્રકાશક છે ને, સ્વને જાણવું તે સ્વપ્રકાશક, અને ઘડિયાળને જાણવું તે પરપ્રકાશક. બે મળીને સ્વપર પ્રકાશક એમ નથી, બે મળતા એ જ્ઞાનની અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં જ સ્વપર પ્રકાશક છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પરપ્રકાશક, અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વપર પ્રકાશક, બે મળીને એ જ્ઞાન એમ બને જ નહીં. થોડું જ્ઞાન જ નથી, જ્ઞે છે. જ્ઞેયની સન્મુખ જ્ઞાન થાય જ નહીં, અને જે જ્ઞાન જ્ઞેયની સન્મુખ થાય જ્ઞાન સ્વસન્મુખ રહેતું પર પદાર્થ જણાય જાય. લોકો લોક જણાય પરોક્ષ પણ અજ્ઞાનીની જે જાણવાની તીવ્રતા છે ને, લોભ લોલુપતા એવી જ્ઞાનીને ન હોય, જણાય જાય, જણાય જાય, પ્રયોજનની સ્થિતિ એમાં નથી. ઓછું જણાય કે વધુ જણાય કાંઈ નહીં. બારંગવાળાનું જ્ઞાન ઘણું, અંડેટકાનું જ્ઞાન પરપ્રબંધી કાંઈ નહીં, પણ એ જેટલું જ્ઞાન તો આપણ પ્રકાશે ગણતરનું એવું ડેટકાનું છે. સકલ ચિંતા તમે જાણે જ કે નહીં, જાણી લીધું, બસ જાણી લીધું કે બારંગ, કે બારંગ બારંગની કાંઈ અટક નથી. જાણવા સકલ જીનતા આપણને જાણે અનુભવે, આત્મા જેને જાણ્યો તેને કરો જાણ્યો. પ્રથમ આત્માને જાણો મોક્ષાર્થી જીવે. પ્રથમ તો પ્રથમ જાણો નહીં, પ્રથમ તો આત્માને જાણે. આ પરપ્રકાશક નો શબ્દ જે છે ને,